પાંખ કપાયેલું પક્ષી જેમ વ્યાકુળ હોય, મૃત્યુને બિછાને સૂતેલું જેમ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જૂજતો હોય, સગાવાલા પણ ઔષધ ઉપચાર ડાક્ટર દોડાદોડ કરતા હોય, કેમ કરીને સમય બચે, કેમ કરીને. જે પરમ શક્તિ આ આયુષ અને આ જીવનને ધારણ કરી રાખે છે, ટકાવે છે, એ જ્યારે શરીરમાં રહેવા માટે તૈયાર ન હોય ત્યારે પછી આ આયુષને, આ જીવનના દીવાને કોઈ પણ ટકાવી શકે. અહીંયા તુલસીજીએ કહ્યું કે મહારાજ દશરથજીની અવસ્થા, બંને પાંખ કપાઈ ગયેલા પક્ષી જેવી, છતાંય પોતાના અસ્તિત્વના માટે તડફડિયા મારતું હોય અને એ તડફડિયા મારે છતાંય કોઈ શક્યતાઓ ન હોય, એના બચવાની કોઈ પણ શક્યતા ન હોય, એને માટે કે જનુબેનું પંખ બિહગ બેહાલ, બેહાલ થઈ જાય ગમે એટલો પ્રયત્ન કરે, હૃદય મનાવ ભોર જન. ડૂબતો માણસ હોય, નાનું હડેકડું હાથમાં આવે તો એ પકડે, કિનારા ઉપરનું ઘાસ પકડી લઉં પણ ઘાસ કેવી રીતે બચાવી. એમ અહીંયા મહારાજ દશરથજી પણ એક વિવશ થઈને પોતાની નો જે હામ છે એ ગુમાવી દઈને એવા હતાશ ને હતભગ્ન હતહૃદય થઈ ગયેલા છે કે હૃદય મનાવ ભોર જન. હૃદયની અંદર વિચાર કરી રહ્યા, અરે સવાર પડે જ નહીં, કઈ કઈ કહ્યું ને, ભોર ભયે જો રામ બન જાય, જો સવાર થતા સુધીમાં સવાર પડે રામ બનવા નહીં જાય તો મોર મરણ કલંક તોર, મારું મૃત્યુ એ મારું મૃત્યુ તમારું કલંક બની જશે. એટલે મહારાજ દશરથજી પણ હૃદયથી વિચારે કે સવાર પડે જ નહીં તો કેવું સારું, સવાર થાય નહીં, સૂર્ય ઉગે જ નહીં, માંડવ્ય અને શાંડી લીધું, સતુ શાંડી લીધું, છાપ આપ્યો કે જે કોઈ મને આ વેદનાથી એ આવતીકાલે સવારે મૃત્યુને પામશે. ખાંડીલેના સતીત્વએ સૂર્યને ઉદય જ ના થવા દીધો, સવાર થાય તો મારા પતિનું મૃત્યુ થાય. આ જેની પાસે શક્તિ, એક અબલાની સ્ત્રી પાસે, સમગ્ર સૃષ્ટિને હચમચાવી મૂકે, દેવોને પણ આવો પડે કે સતી આ તમારી હઠ છોડો, પોતે એટલા બધા મક્કમ છે, સૂર્ય ઉદય થાય તો મારો પતિ મૃત્યુ પામે. દેવોએ પણ મનાવી લીધા અને કહ્યું કે સૂર્ય ઉદય થયે મૃત્યુ થશે માંડવ્યનું તો તરત ફરી શાંતિ લીખે છે, તરત અમે ફરી એને જીવતો કરી આપીશું તારા પતિ. ત્યારે એને મુક્તિ મળી પોતાની શક્તિમાંથી, પોતાની પ્રતિજ્ઞામાંથી. એમ અહીંયા મહારાજ દશરથજી પણ મનોમન હૃદયપૂર્વક એક વ્યથિત, એક પીડા પામેલું હૃદય ઈચ્છે છે કે સૂર્ય ઉગે સવાર થાય, પણ એ વસ્તુ શક્ય છે
નહીં.
અને બીજી વસ્તુ કે સવાર સૂર્ય ઉદય નહીં થાય, સવાર થાય નહીં, અને કોઈ રામને આ સમાચાર આપે જ નહીં, છે શક્ય? સમાચાર તો આખા અયોધ્યામાં પહોંચી જવાના છે ને રામ સુધી ન પહોંચે બને, અને સૂર્ય ઉગવાનો જ છે, રામને વનવાસ થવાનો જ છે, નિશ્ચિત છે, પણ છતાંય મનોમન હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારો રામ વનમાં ન જાય, મારો રામ મારાથી વિખૂટો ન પડે. જ્યારે પણ શરીરથી આ રામ વિખૂટો થાય ત્યારે શરીર એ જીવન જીવન જ ન રહે, શરીર જ સાકમ. અને એટલે કે છે કે હવે રામ મારો આત્મા રામ મારાથી ક્યારેય પણ જુદો ન થાય. અને આ સમાચાર રામને વનમાં જવાનું છે એ ત્યાં સુધી પહોંચે જ નહીં એમ કહીને, અને અહીંયા ગાડી કોઈ એમને લાવશો જ નહીં રામને. રઘુવંશના સૂર્ય રઘુકુલ રવિ ઉદય કરાવું જની, મારા સૂર્યવંશ નો સૂર્ય છે ને, રઘુવંશ નો સૂર્ય, એને અહીંયા ગાડી લાવીને અસ્તિત્વ એનો એને ઉગવા જ મારી સમક્ષ આવવા દે, એને સમાચાર પહોંચાડશો જ નહીં. પોતાના રાજમહેલ ના એની બારીમાંથી અયોધ્યા ની સામું જોવે છે ત્યારે પણ એક પીડા ઉઠે છે, આ મારી અયોધ્યા, એની આ અવદશા મારી અયોધ્યા. અયોધ્યા જ્યાં ક્યારે પણ સંઘર્ષ યુદ્ધ નથી, ક્યારે પણ યુદ્ધ ન હોય, ક્યારે પણ સંઘર્ષ ન હોય, ત્યાં આ આ સંઘર્ષ. અને ત્યાં કૈકેયે ઉભો કરેલો સત્તા માટેનો સંઘર્ષ, ક્યારે સત્તાની લાલચ ક્યાંય હોય નહીં, સંઘર્ષ બની જ શકે નહીં, એનું નામ છે અયોધ્યા. હું શું જોઈ રહ્યો છું મારા જીવનની અંદર, જ્યાં ક્યારે સંઘર્ષ ન હોય, યુદ્ધ ન હોય, કોઈ કોઈ ક્યારે પણ ઈર્ષા કે વૈમનસ્ય કે ક્લેશ નો વેર ન હોય, એની જગ્યાએ આ સંઘર્ષ, આ યુદ્ધ, આટલી બધી અશાંતિ મારા અયોધ્યામાં કેવી રીતે સંભવી શકે. અને એટલા માટે કહે છે અવધ બિલોકી સૂળ હોય, હૃદયની અંદર આમ સૂળ ભોંકાતી હોય, ઢાંકણી છે અડી જાય, આંગળીએ કેટલી આમ પીડા થાય, પણ એ સૂળ હૃદયમાં ભોંકાતી હોય, પગને નીચે સવારમાં ઉઠીને પગ મૂકવો હોય પગ મૂકી ના શકાય, પગની અંદર જાણે ખૂંચતી હોય, પેલી કણીઓ કાંકરિયા ખૂંચતી હોય, આમ પથારીની બહાર પગ મૂકતા, જમીન ઉપર પગ મૂકતાની સાથે અંદર કાંકરિયા ખૂંચે, પગ મુકાઈને આમ એકદમ પીડા દર્દ ઉત્પન્ન થાય એમ. અવધ વિલોક સુલોહો, એવી જ પીડા હૃદયની અંદર સમસ્ત અયોધ્યાને આમ પીડા આપી રહી છે. સોય સૂળ ભોંકાતી હોય, અત્યાર તો સૂળો જોવાની ઓછી મળે, પેલા ગામની બહાર બાવળી હોય, બાવળી નીચે કાંટા હોય, અત્યાર તો ઘરમાં પહેરવાના ચંપલ છે, પણ તેદાર બહાર પહેરવાના નહોતા. સાચવી સાચવી સીમાડામાં જાય, ચાલવું પડે, પાછા કાંટા કાઢે, પાછો આગળ ચાલે, એ કાંટા જે વાગે એ જે પીડા થતી, એવી પીડા કે છે કે અવધ બિલોકી સૂલ હો યહી, હૃદયની અંદર ભોંકાય. હૃદય તો આ જીવન ધારણની મુખ્ય ગ્રંથિ છે, એને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે, તો એની એની ઉપર જયારે સૂળ ભોંકાય ત્યારે જીવન કેવી રીતે બચી શકે. ભૂપ પ્રીત, રાજાનો પ્રેમ છે, ભૂપ પ્રીત કઈ કઈ કઠિન, અને કઈ કઈ ની એક સ્ત્રી તરીકેની કઠોરતા, કટુતા, કઠોર, આ બંને ચરમસીમા છે. એક કોમળતાની પ્રેમની સીમા છે, એક છેડો છે, અને બીજો કઠોરતાનો છેડો છે, અને જે બે ક્યારે ભેગાતા નથી. કઠોરતા કોમળતા સુધી ન પહોંચી શકે, અને કોમળતા કઠોરતા સુધી ન રહી શકે. આમ બંને એક જગ્યાએ ભેગા થયા છે. એટલે કઠોરતા કોમળતાને સહેજ પણ સ્વીકારવા માટે તૈયાર નથી, અને જે કોમળતા છે એ કઠોરતાને સહન કરી શકે. એક સ્વીકારવા તૈયાર નથી અને એક સહન કરી. આમ બંને છેડા છે અને બંનેની પરિસ્થિતિ આ છે કે એટલે કઠોરતામાંથી બહાર નીકળવા માટે સહેજ તૈયાર નથી. એટલું બધું પથ્થર હૃદય કરીને બેઠ, હું કશું જ સાંભળવા, કશું જ સમજવા, કશું કરવા માટે તૈયાર નથી. બસ હટ મારી આ આ. એટલે આજ રાજાએ કહ્યું કે હું તારા બે, હું બે હાથ જોડીને હવે તને કહું, બસ કર બેટા, બસ કર. આટલેથી હવે કશું આગળ બોલીશ નહીં, મારે તારું કશું સાંભળવું પણ નથી. આમ કઠોરતાને પણ આ રીતે જાકારો આપી. તો કઠોરતા પણ કોમળતાને એવી તરછોડી રહી છે, ખસ ને તો હમણાં તને કચરી નાખી. સરસ કોમળ ઉગેલું ફૂલ હોય, કદાચ નીચે પડ્યો હોય ખરી, એની ઉપર પથ્થર પડે તો કૈકેયીની કઠોરતાનો પથરો મહારાજ દશરથજીના હૃદયરૂપી ફૂલ ઉપર એને કચડી નાખી. ઉભય અવધિ વિધિ રચી બનાવી. આ બંને ક્લાઇમેક્સ, અવધિ એટલે એની હદ, એની સીમા, એની હદ જો કે છે, વિધાતાએ રચેલી છે. ત્યાં વિધાતા પાસે જતા રહેવું પડે. આપણા જીવનની અંદર પણ આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે દોષ આપી આપી કેટલાને આપશો ને ક્યાં સુધી પહોંચશો? પણ વિધાતાએ જે રચના રચેલી જ છે જીવનની, અને વિધાતાની રચના પ્રમાણે થવાનું જ છે. અને એના માટે કહ્યું ઉભય અવધિ વિધિ, ઉભય અવધિ બંનેની ચરમસીમા છે. રાજાના પશ્ચાતાપની મૃદુતા અને કઈકઈની કઠણાઈની કઠોરતા, બંને અવધિ વિધિ રચી બનાવી. જો તો ખરા, વિધાતાએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, એમાં કઠોરતા વજ્ર જેવી, વજ્રાદપી કઠોરાણી કોમલાની કુસુમાની છે, અને પુષ્પની કોમળતા બતાવી દીધી, ફૂલની કોમળતા અને વજ્રની કઠોરતા એની એની સાથે એની કોઈ તુલના ન હોય છે. એ વિધાતાએ આ સૃષ્ટિની અંદર એની રચના કરી છે, કઠોરમાં કઠોરતાની અને કોમળતાની કોમળતાની. અરે પેલી લજામણી નામ છે, આંગળી અડાડો ને તો એ સંકોચી જાય, એટલી બધી કોમળતા આ સૃષ્ટિ ઉપર મૂકેલી છે ભગવાન. તો એ બે બે હદ, એ બે હદને અહીંયા અગાડી જો એક પ્રારબ્ધે, એક કર્મના સંબંધે બેને ભેગા કર્યા. બ્રહ્માએ તો એને જુદા જુદા બનાવ્યા છે, બે છેડા ઉભા કર્યા છે. પણ માણસ પોતાના સંસારના વ્યવહારમાં એ બે છેડા ભેગા કરીને દુખી થતો હોય છે, કોમળતા અને કઠોરતા છે ને, પ્રત્યક્ષ છે. દશરથજીની કોમળતા કેટલું મનાવી રહ્યા છે, કેટલું વિનંતી કરી રહ્યા છે, કેટલા કાલાવાલા કરી રહ્યા છે ઝૂકી જઈને એક પતિ તરીકે, પણ એક સ્ત્રીહઠ એને સામે લઈને ઉભેલી કઠોરતા નો એક પહાડ જાણે ઉભો હોય, સહેજ પણ ઝૂકવાની તૈયારી, પહાડ ઝૂકે જ નહીં કોઈ દિવસ. એટલે પહાડની માફક ઉભેલી, સહેજ પણ ઝૂકવાની જેની તૈયારી નહીં, એવી રીતે આ બે અવધિઓ, બે સીમાઓ, ચરમસીમા ભગવાને બ્રહ્માજીએ અહીંયા આગળ પ્રત્યક્ષ કરી બતાવી, સાક્ષાત્કાર કરાવી.